संभव भीति भेदनम् सुख संपत् करुणानिकेतनम् व्रतदान तपः क्रियाफलम् सहजानन्द गुरुं भजे सदा सहजानन्द गुरुं भजे सदा वर्णिवेश रमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ श्री अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामिनारायण भगवान श्री हरि कृष्ण महाराज श्री लाडिला घनश्याम महाराज श्री नारायण मुनि देव दरेक भक्तों ने जय वाला भक्तों दिव्य मंदिर में बिराजता आनंद ब्रह्मांड आधार अपना मोक्ष ना दाता एवा वाला वाला लाडीला श्री घनश्याम महाराज तथा दिव्य सभा में बिराजता राजाधिराज महाराज बालुड़ारी कृष्ण महाराज तथा पूज्यपाद स्वामी पूज्य हरिप्रकाश स्वामी वगैरह ब्रह्मनिष्ठ संतो पार्षदों वाला भक्तों सद्गुरुवर्य निष्कुलान स्वामी धीरज आख्यान ग्रंथ में एक सिलोन सवृत्ति वाला एक ऋषि की कथा लखे नाम नहीं लिख्य एक ब्राह्मण भक्त भगवान ना खरे खरा सरस एमनी बात लखे वली कहू एक सिलोन सवृत्ति धारी जी वीणे एक कण कण धर्म विचारी जी ऋषि ऋषि सुत ऋषि नारी सुत नारी जी जमे दिन आठ में यह मली वली चारी जी ब्राह्मण एमनी पत्नी एमनो दीकरो अने एमनी घरवाली आ चार जना था बे पोते ने बे एना छोकरो ने एनी घरवाली चार जना था सिलोन सवृत्ति एटले ज्या त्या पड़ेला दाणा होय खेतर खड़ी में ज्यांथी वीणीन भेगा करे आठ दिवसे भेगू थई रहेशे अन्न चार जणाने थाय एटलू चारे पछी विचार करे छे जे आठ दाड़ाए भेळू करेलू अन्न रांधे छे जम्मा बेसे छे शेर अनाज होय छे चार वर्षे चारे बैठा जारे जमवाने हतो साथु शेर जुगल त्यारे धर्म धरी रूप द्विजनु तक जो आयवा तेह प चारे जम्मा बैठा से बशेर अनाज हतु विचार करे अभ्यागत आवे तो एने जमाड़ी जमीए જમવા બેસે છે ત્યાં ધર્મ દ્વિજનો રૂપ લઈ અને કહે છે કે ઋષિ મને અન્ન આપો, હું ભૂખ્યો છું. આવી કહ્યું આપો અન્ન મુને, હું ભૂખ્યો છું રાજન બ્રહ્મન. ત્યારે ઋષિ આદરે આપ્યું પોતાના ભાગનું અન્ન. પછી આપ્યું ઋષિ પત્નીએ, ને આપ્યું ઋષિ સુતે કરી પ્યાર. પછી આપ્યું એની નારીએ, થયા અન્ન વિના એ ચાર. અનવી નદીન આઠ ગયા, પાછી આઠે પણ નહીં આશ. તોય ચારે રાજી રહ્યા, વળી કોઈ ન થયા ઉદાસ. ધર્મદેવે ઋષિના રૂપમાં આવીને માંગણી કરી છે, બ્રહ્મનો ભૂખ્યો છું માટે મને જમાડો. ઋષિ એના ભાગનું અન્ન આપ્યું છે, એની પત્નીએ પણ એના ભાગનું આપી દીધું છે. ઋષિ સુત એમના દીકરાએ પણ આપી દે, એની ઘરવાળી હતી એણે પણ આપી દીધું છે. ચારેય અન્ન આપી અને એમને અતિથિને જમાડ્યા છે. એમને આઠ દી પાછા વયે ગયા. આઠ દીએ પાછું અન્ન મળે કે ન મળે એની કંઈ નક્કી નહોતું, છતાંય ચારે રાજી થયા છે કે આપણે ભલે ભૂખ્યા રહ્યા પણ અભ્યાગતને તો આપણું અન્ન કામમાં આવ્યું, એ તો રાજી થયા. ચારેની ઉદારતા કેવી પડે ને. બાકી તો ભાઈ ભૂખ હોય ત્યારે હવે એ ભૂખ છોડી અને બીજાને કેમ આપી દેવું. માણા પાસે તો ઘણું બધું હોય છે તો આપી શકતા નથી. ત્યારે કાંઈ ન હોય ને પેટમાં કડકડતી ભૂખ લાગી હોય ને એ સમયે કોઈ માંગણી કરે ત્યારે આપી દેવું, એ કેટલી મોટી વાત છે. કહો કેટલી આત્મનિષ્ઠા હશે, કેટલી ધીરજ હશે. છતાં ચારે જણા રાજી થયા છે. અભ્યાગતને અન્ન આપ્યું છે એટલે આપ્યું અન્ન અભ્યાગતને. જળ ઢળ્યું ધોયેલ કર ચરણનું, તેમાં લોટ્યો આવી નોળ્યો, થયું અર્ધ અંગ સુવર્ણનું. આવું પવિત્ર જેમનું અન્ન હતું, ધર્મ બ્રાહ્મણના રૂપમાં જેમાં છે ને એને ચલું કરીને હાથ ધોયાની પાણી જે પીડ્યું ને હેઠું, એમાં નોળિયો આવીને આલોટ્યો એટલે અર્ધું શરીર એનું સુવર્ણનું થઈ ગયું. એટલું બધું પવિત્ર અન્ન હતું. કહો પાંડવોએ આટલો મોટો યજ્ઞ કર્યો હતો પણ એના યજ્ઞમાં નોળિયો હોવાનો ન થયો. કારણ કે મરુત રાજાનું ધન લઈ આવ્યા હતા મારીને. એમને માટે પવિત્ર અન્ન હોય ત્યાં આવું કાર્ય બને છે. એવું શુદ્ધ અન્ન એહનું તે જમ્યા વૃષભ, વળી રાજી થયા ઋષિ ઉપરે. જાણ્યું આપું સમૃદ્ધિ સઘળી. ત્યારે દ્વિજ પલટી ધર્મ થયાન, માગો માગો તમે મુનિ પાસ. ત્યારે દ્વિજ કહે ધન્ય ધર્મ, તમે આપો તમારા ધામમાં વાસ. એવું શુદ્ધ નેહનું અને જમીન ધર્મ રાજી થઈ ગયા છે કે માગો જે તમને આપું, એ રાજ સાજ સમૃદ્ધિ જે જોવે. ઇન્દ્રપદ કયો તો ઇન્દ્રપદ, બ્રહ્માનું પદ કયો તો બ્રહ્માનું, તમને જે જોવે આપી દઉં, સ્વર્ગ જોતો એ સ્વર્ગ. દ્વિજ પલટી અને ધર્મ થયા છે ત્યારે આ માંગણી કરી છે, ભાઈ અમને ભગવાનના ધામમાં વાસ આપો, અમારે કોઈ વૈભવ કે સંપત્તિ જોતા નથી. આ બધાએ બહુ સારું માગ્યું છે. કારણ કે માગતા અમુકને જ આવડે છે. ઓ ભગવાન પ્રસન્ન થાય, મોટા પુરુષ પ્રસન્ન થાય તો માગતા કોઈ કોઈને આવડે છે. ઋષિ કહે છે કે અમને ધામ આપો. એમ સમે આવી કોઈ અન્ન જાચે, વળી હોય એક શુદ્ધાએ આતુર. પોંચ પ્રમાણે આપવું, રાજી થઈ જન જરૂર. સ્વામી લખે છે, કોઈ એવે સમય આવે અને અન્નની જરૂર હોય ને આપણી પાસે માંગણી કરે, કોઈ ભૂખ્યો માણસ હોય, કોઈ કપડાં વિનાનો માણસ હોય, તો એમાં પાત્ર ન જોવું. આ બેમાં પાત્ર જોવાની ના છે. ભૂખ્યાને જમાડી દેવાનું, વસ્ત્ર ન હોય તો વસ્ત્ર આપવા. બાકી તમારે રૂપિયાનું દાન કરવું હોય તો પાત્ર જોવું પડે છે. કુપાત્રને દાન દેવું તે બીજ ખારામાં બહુ વિવેકી નરને એમ વિચારીને જોવું. લો, માટે દાન છે ને એ પાત્રમાં આપવું. બેમાં પાત્ર જોવા ના પડે. ભૂખ્યો હોય ને તો એને જમાડી દેવું, વસ્ત્ર ન હોય, વસ્ત્ર માગતો હોય તો વસ્ત્ર આપી દેવું, કપડા આપવાનું, અન્ન આપવું. કોઈ આવીને માંગણી કરે તો આમાંથી ક્યારેય પાછો ન કાઢો. આજ તો લોકોને બધે ખાવાનું મળી રહે છે, પણ પહેલા જમાનામાં અન્નાર્થીને અન્ન મળતું નહીં. કહો, માણસ પાસે જ ન હોય તો આપે ક્યાંથી? કહો, આજ તમારી પાસે છે એટલે બધાને આપો છો, પણ તમારે ખાવાના ચાસા હોય તો મેળ પડે, કેમ આપવું? હોય તો આપો ને, કાંઈ હોય નહીં હું આપો. માટે ભગવાને દીધું હોય તો દેતા જાયજો. હા, અને મેર્યા પહેલા બે કાર્ય હારા કરતા જાયજો તો લોકો તમને પાછળથી સંભાળશે. નકર તો એમ કહે કે મારા પાસે બહુ સંપત્તિ હતી પણ કાંઈ સારું કાર્ય કર્યું નહીં. હવે અબજસ ગાશે અને ઉદાર મને જે વાપરતા હોય ને મેર્યા પછી હવે એને સંભાળે છે, એનો જશ ગાય છે. કહો, આજ પર્વતભાઈ દાદાને આપણે સંભાળીએ છીએ. હું કામ તો કે એણે સત્સંગને માટે વાપર્યું છે. હા, એણે સાધુ માટે વાપર્યું છે, એણે ભગવાનને રાજી કર્યા છે. કહો, ગરીબો માટે સદાવ્રત હાલતા ને ત્યારે એમાં ધન ને અનાજ બધું પર્વતભાઈ આપી દેતા હતા. કહો, 10 કોઠી ભરી હોય અનાજની તો મહારાજ સદાવ્રત લેવા આવે તો 10 કોઠી ખાલી કરી દેતા હતા પર્વતભાઈ. ત્યારે મહારાજ કે, પર્વતભાઈ છોકરા માટે તો રાખો. તો કે, મહારાજ કણબીના છોકરા ને કુકડાના બચ્ચા ભૂખ્યા મરે નહીં, ગમે ત્યાંથી ઉકેડા ઉથામીને ખાઈ લે. અને પછી મહારાજ એવી કૃપા કરતા પછી 10 કોઠી ભરાઈ જતી હતી. કહો, પેલા વાવવું પડે ને, કોઠીમાં દાણા 2 મણ હોય ને વાવણી થાય તો વાવ્યા હોય હિંમત રાખીને તો પાછી કોઠીઓ ભરાઈ જાય. પણ એમ કે વવાય ને ખૂટી જાય તો શું થાય? આમ તો ખૂટી જવાનું હોય. સત્સંગની અંદર તમે વાપરો ને તો વાવો છો, એનું તમને ફળ અવશ્ય મળે છે. અને દાન દેવાથી કોઈને ક્યારેય દુઃખ આવતું નથી. દાન દેવાથી ધન ખૂટતું નથી, પણ લોકો બીવે બહુ કે બહુ આપશે તો બધું ખૂટી જશે. એટલે ભાઈ, જવાનું હશે તો જ્યારે પ્રારબ્ધ બદલશે ત્યારે કાંઈ નહીં રહે આત્મા. કહો, માટે ભગવાને દીધું હોય તો દેતા રહો. બસ પહોંચ પ્રમાણે આપવું. કાલે એક શાકભાજી વાળા આવ્યા હતા, એ કે બધા મંદિર વાળા શાકભાજી લેવા આવે છે, એ કે પોંચ પ્રમાણે આપીશ. મેં કીધું પોંચ પ્રમાણે આપવું, કે લિમિટ બહાર વ્યૂ જાય પછી ના પાડવી પડે છે. મેં કીધું હા, એ તો બરાબર છે. અમુક નહીં સમજતા લેવા વાળા પણ, હા બાધી જ પડે કે એટલું આપી જ દો તમે. માટે એની શ્રદ્ધા તૂટે કોઈ વ્યક્તિની એટલી માંગણી ન કરવી, શ્રદ્ધા રહેવી પડે. તમને ભગવાન દઈ રહે બસ એમ કહો, તને નહીં દઈ રહે. કહો, માટે આપવું હોય તો, પણ લેવા વાળાએ પાછી એની શ્રદ્ધા જોવી, શ્રદ્ધા ન તૂટી જાય એનું ધ્યાન રાખવું. કહો અમારે સાધુને તો શું હોય, બાવો બેઠો જપે ને જે આવે એ ખપે. હા, માટે ધ્યાન રાખવું પડે, લેવા વાળા ને દેવા વાળા બે. બીજી વાર પાછો હામું ન જવો, એવો ન કરી દેવો ક્યારેય. હું ઘણા અમારા સાધુ એવા છે કે બીજી વાર પછી હરિભગત હામું ન જોવે એની. હા, જરૂર હોય તો લ્યો, પણ એની શ્રદ્ધા જોવો, એની પરિસ્થિતિ જોવો, એની સમજણ જોવો, એની સમર્પણ ભાવ જોવો. હવે આ બધું કાંઈ હોય નહીં, તમે મંડ્યા રહ્યો તો શું આપે કહો. એક સાધુએ કીધું એક ભાઈને કે તમે દાન કરો, તો કે તમે માળા ફેરવો ને, 200 માળા ફેરવો ને જો મારું હૃદય ગળે, મારું હૃદય કાળમીન પાણા જેવું છે. તમે ભગવાનની 200 માળા કરો, જો હૃદય ગળે તો હું કઈક આપું. કહો લ્યો. પેલા ખોપાળામાં મોહન દાદા વાત કરતા હતા કે 8-9 વાગે એક સાધુ આવ્યા કે ઉત્સવ કરતા હશે દાન લેવા. એ કે તેલ લખાવો, તેલના ડબ્બા, અમારો ઉત્સવ છે અહીંયા. પેલા મોહન દાદા કે પણ દેવા વાળા છે ને બધા ભોગળ્યા મારી હુઈ ગયા, તમે મોડા પીડ્યા. કે અમે આમાં બેઠા છીએ, તમે તો લુખા કંપની છીએ, લુખી કંપની હોય અમુક. હું કે આમાં જ કાંઈ મળવાનું નથી તમને. તો સાધુ તો આગ્રહ કરે પછી કે એક બે ડબ્બા તો લખાવો, જાજા નહીં. ત્યારે આવડે કીધું કે ખાલી નથી લખાવાનું થતો, કે ભીરો તો નહીં. ઓલા સાધુ તો બિચારા વયાઈ ગયા. કહો ભાઈ રે કે લુખી કંપની ભટકાણી. હા વામ ન કરાય, કરાય થોડું ઘણું દેવું જોઈએ. કોઈ તમારે ત્યાં માગવા આવે ને, હાવ પાછા નહીં કાઢવા, પોંચ પ્રમાણે આપો. વધારે ચોંટી પડે તો કહેવાનું કે ભાઈ એટલી બધી મારી પોંચ નથી, પોંચ પ્રમાણે આપી, એમાં ભગવાન રાજી થઈશ. ત્યાં સ્વામી એમ કે પોંચ પ્રમાણે આપવું, રાજી થઈ જન જરૂર. કોઈ આવીને આપણી પાસે માંગણી કરે, પોંચ પ્રમાણે આપ. લોભે ન કરવો પાછો. બે પ્રકારના માણસ છે ભાઈ સમાજમાં, એકની પાસે બહુ છે તો કોઈને કાંઈ આપતા નથી, અને એકની પાસે નથી તો આપ્યા કરે છે. અમુક માણસ એવા ઉદાર હોય કે ના પાડવી પડે કે ભાઈ તમારે સેવા નથી કરવાની. અન્ન આપે ઉત્તરે આપે, કાતો સંતાપે કઠણ કહી, નિષ્કુળા આનંદ હરિજનની એવી રીત જોઈએ નહીં. કા આપે ને કા ઉત્તર આપી દે, ઘણા ન આપવું એને સરસ મજાના ઉત્તર આપી દે. કાં તો એવા કઠણ વચન મારે ને તે પેલા લેવા વાળાને એમ થાય કે ન કીધું હોત તો સારું હતું. હા, દાન છે ને 4 પ્રકારથી અપાય છે. એક તો તમે ભાવથી આપી શકો, પ્રેમથી, ને હંમેશા દાન પ્રેમથી જ આપો. કોઈ દી કહ મને દાન ન આપો. હા, કહ મને આપેલું દાન કોઈ દી ઉગતું નથી. અને એક માણસ છે લોક લાજ માટે આપે છે બીજા પ્રકારનું દાન, કે ભાઈ આપણી પાસે એટલી બધી સંપત્તિ છે, નહીં આપી તો લોકો આપણને આમ કહેશે કે હાવ લોભ્યો છે, કાંઈ આપતો નથી. ત્રીજું, કોકે આપ્યું હોય ને તો એને ઈર્ષ્યાથી આપે કે એણે એટલું આપ્યું તો એનું નામ આગળ આવી જાય તો મારે તો આપવું જ પડે ને, નહીંતર મારું નામ પછી નહીં બોલાય. ચોથું, ક્રોધે કરીને આપે. પેલા જૂના જમાનામાં ખળા લેતા માંગણ ન આવતા, હુંડલો માંડવી આપો, પેલા ખોબા બે ભરીને કાંધો હોય ને આપે. પેલા કે નહીં હારી આપો પહેલી ધારની, આવડે કે નહીં આ લઈ જાવ લઈ જાઓ, બહુ રગજગ કરે તો આવડો લાકડી લઈ, બોલો. પછી ક્રોધે આપે જાઓ, ટળો અહીંથી, ભાગો, લઈ જાઓ. હવે ઈ દાન ઉગે કોઈ દી કહો. માટે દાન આપવું તો પ્રેમથી આપવું, આપો કોઈ દી ખૂટશે નહીં આપવાથી. કહો તમારો દસમેશનો ભાગ છે ને ઠાકોરજીનો છે, એ વાપરી જ નાખો તમારે તો તમે બહુ ઉદાર ગણા હો. તમારી મૂડીમાંથી નહીં વાપરો ને, ખાલી ઠાકોરજીનો ભાગ વાપરશો ને તો એ ઉદાર ગણાય છે. બોલો. શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે ધનાઢ્યને તો મોટા મંદિરો કરાવવા, એને મોટા મોટા યજ્ઞો કરાવવા, બ્રાહ્મણોને જમાડવા, સાધુને જમાડવા, ચોરાશી કરાવી, મંદિરોમાં મોટા મોટા સમયા કરાવવા, આ ધનાઢ્યને શિક્ષાપત્રીમાં વિશેષ આજ્ઞા છે. બાકી દસમો અને વીસમો ભાગ તો બધાને લાગુ પડે છે. એ ઠાકોરજીની સંપત્તિ છે, એ તમારાથી રખાય જ નહીં. જો રાખો તો તમને એનું સુખ ન આવે. માટે આપણે ભગત થયા ને એટલે થોડીક વાત વિચારવી. નિષ્કુળાનંદ સ્વામી કેવી રીત હરિજનની ન હોવી જોઈએ. લ્યો, હરિજનની રીત તો બધાને રાજી કરવી હોવી જોઈએ. હવે જયદેવની વાત આવે છે, છેલ્લું આખ્યાન. પછી આખ્યાન કહીને સ્વામી એમનો ઉપદેશ પણ ઘણો બધો લખે છે. વળી કહું એક જય દેવની વાત જી, સાંભળ્યા સરખી છે સારી સાક્ષાત જી,
સાંભળ્યા સરખી છે સારી સાક્ષાત જી,
હે જેને ઘેર પદ્માવતી વિખ્યાત જી, કરે હરિ ભક્તિ દોય દિવસ ને રાત જી,
કરે હરિ ભક્તિ દોય દિવસ ને રાત જી,
હે જ કરે હરિ ભક્તિ દોય દિવસ ને રાત જી, હવે સ્વામી જયદેવ બ્રાહ્મણની વાત લખે છે. બહુ ક્ષમાની મૂર્તિ સાંભળ્યા જેવી સ્વામી કેમની વાત છે. જેમને ઘરે પદ્માવતી નામની પત્ની હતી, બંને દંપતિ રાત દિવસ હરિભક્તિ કરે છે. આ કથા આપણને શીખવાડે છે બે માણસે એ હરિભક્તિ કરવી જોઈએ. સવારમાં જાગીને પૂજા પાઠ, સત્સંગ, કથા વાર્તા, ભજન, મંદિરે જવું. આ બ્રાહ્મણ અને એમના પત્ની પદ્માવતી રાત દિવસ હરિભક્તિ કરીને ભગવાનને રાજી કરે છે. આ જયદેવ બ્રાહ્મણ ઓરિસ્સામાં થયા હતા. નાનપણથી એમના માતા પિતા ધામમાં જતા રહ્યા હતા. પછી એમને જે રહેવાનું ઘર હતું ને, બાજુવાળો એક બ્રાહ્મણ હતો, એમને આની અરે બહુ ઈર્ષા હતી એટલે ખોટા કાગળિયા કંઈક કરાવીને આનું ઘર પડાવી લીધું. આ જયદેવ બ્રાહ્મણ ઘર પડાવી લીધું, પણ આ જે પેલો બ્રાહ્મણ હતો ને ઈર્ષાવાળો, એના ઘરમાં આગ લાગી. એટલે એની દીકરી બોલાવે, બાપા આપણા ઘરમાં તો આગ લાગી, આગ જ લાગે ને બીજાનું લઈ લે એટલે એને કંઈ શાંતિ હોય કોઈ દી. માટે બીજાનું કોઈ દી લેવું નહીં, નકર આગ લાગશે. હા, પછી તો બધા ઠારવા ગયા. જયદેવ પણ આરે ગયા હો ઠારવા, એને કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી. જયદેવ જ્યાં ઘરમાં પ્રવેશ કરે ને ત્યાં અગ્નિ ઠરી ગઈ ઠાર્યા પહેલા. બોલો. ત્યારે પેલા બ્રાહ્મણને એમ થયું કે આજ મેં બહુ ખોટું કર્યું, આ જયદેવ તો મહાન ભગવાનનો ભગત છે,
નાનો બાળક છે પણ એના પ્રતાપથી મારા ઘરમાં લાગેલી આગ ઠરી ગઈ. પછી એણે એનું ઘર એને પાછું આપી દીધું છે. આ બાજુ એમને લગ્ન નહોતા કરવા, ખરેખરો ભગવાનનો ભગત હતો પણ કોઈ બ્રાહ્મણ એવી માનતા કરેલી જગન્નાથપુરીમાં કે મારે જે કાંઈ પહેલું સંતાન થશે ને ભગવાન તમને અર્પણ કરીશ. દીકરી આવી, દીકરી ભગવાનને મોટી થઈ પછી અર્પણ કરવા ગયો ત્યારે ભગવાન જગન્નાથજીએ કીધું કે હું અહીંયા રાખીને શું કરું, તું આ જયદેવ નામનો એક બ્રાહ્મણ છે ને એની સાથે તારી કન્યાને પરણાવી દે. ઓલો આવ્યો કન્યા લઈને, જયદેવને કીધું કે તમારી યારે આ કન્યાને લગતો કે મારે જ લગ્ન કરવાના થતા નથી, હું તો ભગવાનને ભજનારો માણસ છું, લગ્ન કરીને જંજાળમાં ક્યાં પડવું. તો કે ભગવાનની આવી આજ્ઞા છે કે તમે આની સાથે લગ્ન કરી આનું પાણી ગ્રહણ કરો. પછી ભગવાનની ઈચ્છાથી, ભગવાનના કહેવાથી આ જયદેવે પદ્માવતી સાથે લગ્ન કર્યા છે. વિચાર કરો કેવા હશે ભગત, કે ભગવાન જેને સામે આલીને આજ્ઞા કરે કે તમે આને અરે પરણો. બંને પતિ પત્ની ભક્તિ કરે છે. જયદેવે ભાગવતની અંદર ગોવિંદ ગીત લખ્યું છે, બહુ સરસ. મહારાજ પણ વનવિચરણ કરતા ત્યારે ગોવિંદ ગીત ગાતા હતા, મહારાજને બહુ ગમતું. વનવિચરણમાં મહારાજ એ લખી અને ગાયા કરતા હતા. એકવાર આ ગોવિંદ ગીત જે જયદેવે કરેલું ને તેની ઈર્ષાથી કોઈ રાજાએ પણ એવું ગોવિંદ ગીત લખેલું. પછી બે ગોવિંદ ગીત થયા, એમાં અસલી કયું નકલી કયું એ કોઈને જાણવા મળે નહીં. પછી પંડિતો બધા બ્રાહ્મણોએ વિચાર કર્યો કે આની પરીક્ષા તો આપણે ભગવાન પાસે કરવી પડશે. જગન્નાથપુરીમાં પુરુષોત્તમ ભગવાનની પાસે બે ગોવિંદ ગીત લખીને મૂક્યા કે મહારાજ તમે આની પરીક્ષા કરી જો કે સાચું અસલી કયું છે નકલી કયું છે. તે રાતે મૂકવામાં આવ્યા બંનેના લખેલા ગોવિંદ ગીત. તે રાજાએ જે લખેલું હતું ને એને ભગવાને ફગાવી દીધું, દૂર પડ્યું હતું. અને જયદેવનું જે ગોવિંદ ગીત હતું ને એની ઉપર ભગવાને હાથ મૂકેલો હતો કે આ ઓરિજિનલ છે. ત્યાં નથી ઓરિજિનલ ડુપ્લિકેટ, બધું એક જ લાગતું. હા, એવા આ ભગત હતા જયદેવ. કહો, રાત દિવસમાં રાગે કરી ગાય ગોવિંદ ગીત પ્રીતે કરી, જાચી લાવે અને તેહ જમે આપે ભૂખ્યા જનને ભાવે કરી. રાત દિવસ ભગવાનમાં પ્રેમ કરી અને ભગવાનનું ભજન કરે છે, ગોવિંદના ગીત ગાય છે, કીર્તન કરે છે, ભક્તિ કરે છે, માગી લાવે. બ્રાહ્મણ છે ને એટલે ભિક્ષા માગી આવે છે, સંગ્રહ કાંઈ કરતા નથી. એમાંથી વધે કોઈ ભૂખ્યા માણસો આવે તો એને આપે છે. બ્રાહ્મણને વળી ભક્ત હરિના, જાણી શિષ્ય થયા કઈક જન, એમ કરતા ક્યારેક કાળ પીડ્યો જડે નહીં જાચતા અન્ન. બ્રાહ્મણ પવિત્ર અને ખરેખરા ભગવાનના ભગત એટલે આવા મોટા જાણીને એના ઘણા બધા શિષ્યો થયા છે. એટલે એમ કરતા કરતા સમય જાતા એક ભયંકર દુષ્કાળ પીડ્યો છે. બીજે ત્રીજે આ જયદેવના શિષ્યો બહુ હતા, એની નામના હતી, ખરેખરા ભગવાનના ભગત હતા. કાળ પડી ગયો એટલે જ્યાં રહેતા ને ત્યાં કાંઈ મળતું નહોતું. એટલે એમ છું કે આજુબાજુના પ્રદેશમાં મારા શિષ્યો ઘણા રહેશે તો હું એની પાસેથી થોડું ઘણું ધન લઈ આવું તો આ અભ્યાગત અને બીજાના કામમાં આવે. પછી જયદેવ ચાલ્યા જાચવા, શિષ્ય પાસેથી જાચ્યું ધન, તે લઈ આવતા વાટવા મળ્યા માર્ગમાં દૂરી જન. ગયા છે માગવા ને માગીને લાવ્યા છે, શિષ્યએ બહુ ધન આપ્યું છે પણ આવતા માર્ગમાં ચોર લોકો મળી ગયા છે. આવતા ઓળખી એને જયદેવે વિચારી વાત, આપું ધન તો તન ઉગરે નહીં તો થશે બેવુની ઘાત. જયદેવ બહુ બુદ્ધિશાળી હતા, ભગવાનના ભગત હતા. એને ખબર પડી ગઈ કે આ ચોર લોકો આવ્યા છે, જો ધન નહીં આપું તો જીવથી મારી નાખશે, માટે આપી દઉં બધું એને, જેટલું છે ને એટલે બધું ભલે લઈ જતા તો જ આ શરીર ઉગરશે. નહીતર તો ધનની ગાથા હે ને દેહની ગાથા હે. સમજી વિચારીને જયદેવે આવો નિર્ણય લીધો છે. ઘણી વાર લોકોને આવી આપત્તિ આવતી હોય છે ત્યારે ધન છોડી દેવું જોઈએ. દેહ રહેશે તો પાછું મળશે. આફ્રિકાની અંદર કોઈ જાય ને કાળિયા પિસ્તોલ તાકે, ઉતરી જાવ એઠાને જેવો આપી જો ડાયો માણ આપી દે, બાકી એમ કંઈક નહીં મળે તો તરત ફૂંકી દે. કહો પણ શરીર હશે તો ફરી વાર ધન તો મળશે, ત્યારે લોભ ન કરાય. આમ ભલે લોભ કરો દાન દેવા, પણ ચોર આવે ત્યારે આપી જ દેજો. હા, પગે લાગીને આપી દેજો, જીવતા જવા દે. જીવતા વિશ્યું તો કઈક થાય, મારી નાખશે તો બધું જાહે. જયદેવે વિચાર કર્યો છે, કઠાણે કટાણે ને કઠેકાણે તક જોઈ આવ્યા છે, તે જરૂર મારશે જીવથી એવો આત્મા નહીં સંદેહ. એમ જયદેવે વિચારી જીવમાં આપી દીધું, રાજી થઈ ધન. ત્યારે ચારે ચોરે વિચાર્યું કાંઈક કપડશે એને મન. માળા ચારે વિચાર્યો કે આ પરબારું આપી દીધું છે એટલે આના આમાં કંઈક કપડશે. માટે મારી નાખો એહને તો જરે આ સઘળો માલ. ત્યારે એક કહે કાપો હાથ પગને, એની મેળે મરશે બેહાર. નિર્દય હોય ને ચોર, કેટલા નિર્દય છે. બિચારા ભગતે બધું આપી દીધું, છતાં કહેશે કે આને જીવથી મારી નાખી તો આ માલ આપણને જશે. કહો નહીતર જશે નહીં કે જો જીવતો રહે તો ઓલી કોકને કહી દે ને ઓલી ક્યાંક પકડાઈ જાઉં તો હેરાન થઈ જાઉં. માટે જીવથી. ત્યારે બીજાને વળી થોડીક દયા આવી, એ કે હાવ જીવથી નહીં મારવો, હાથ પગ કાપી નાખો. એ તો એના કરતા ભૂંડું ને. કહો તો કે પછી એની મેળે મરશે કે રીબાઈ રીબાઈ. માળા પછી હાથ પગ કાપીને હાલ્યા. પછી હાથ પગ કાપી હાલ્યા મહાપાપીને નહીં મેર. ત્યાં આવ્યો એક નૃપતિ વેલે બેસારી લઈ ગયો ઘેર. હાથ પગ કાપીને ઊંડો ખાડો હતો ને એમાં નાખી દીધા. જયદેવ તો ભગવાનનું ભજન કરે છે, કૃષ્ણ 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 કરે છે. ભગવાન કોઈ રાજાને પ્રેરણા કરે છે, અમારો ભગત દુઃખી છે તું જા. રાજાને ખબર પડી કોઈ દુઃખી છે બ્રાહ્મણ, ભગવાનનું ભજન કરે છે, ઘેરે લાવ્યો છે, રથમાં બિહારી અને રાજ્યમાં રાખ્યા છે. પછી રાજાને ખબર પડી કે આ તો ભક્ત જયદેવ છે. પછી રાજાએ એને ઓળખ્યા જાણ્યા ભક્ત આ તે જયદેવ. નિષ્કુળાનંદના નાથના વાલા જાણી કરે છે બહુ સેવ. રાજાને ખબર પડી કે આ તો જયદેવ બ્રાહ્મણ ભગવાનના મહાન ભગત, એટલે એણે ખૂબ સેવા કરી છે, દવાઓ કરી અને હાથ પગને હાજા કર્યા છે, કાપી નાખેલા હાથ પગ. છતાંય જયદેવની ધીરજ કેટલી છે વિચાર કરો. પછી એના શિષ્ય થયા ભૂપાળજી, એમ કરતા પાછો પડી ગયો કાળજી. આવ્યા એ ચોરટા સાધુ થઈ ઘાલી માળજી, એને ઓળખ્યા જયદેવે તત્કાળજી. આના શિષ્ય રાજા થયા છે, રાજ્યમાં રાખ્યા છે, સદાવ્રતના ઉપરી બનાવ્યા છે. જે કાંઈ સદાવ્રત અપાય છે એમાં બધા જયદેવને પૂછી પૂછીને આપે છે. આમ કરતા ઘણો સમય વ્યતીત થઈ ગયો છે. એ ચોરટા પાછો કાળ પીડ્યો ને એટલે સાધુનો વેશ ધરીને ગળામાં માળા પહેરીને ભિક્ષા લેવા સદાવ્રતમાં આવી ગયા છે. જયદેવ ઓળખી લીધા કે આ તો મારી પાસેથી ધન લઈ ગયા અને જે મારા હાથ પગ કાપ્યા એ જ. કહો માણસને કંઈક ખરાબ કામ કરવું હોય ને તો એ સાધુનો વેશ બનાવે. કહો રાવણને સીતાનું હરણ કરવું હતું ત્યારે આ કપડાં પહેર્યા. આ કપડામાં તમારે કામ ઘણા થાય, હાસાન ખોટા બધા. ચોર છે પણ સાધુ થઈને આવ્યા. સાચી
આ પર પ્રાંતના લોકો નથી, ત્યાં ખૂન કરીને પાછા આ ગુજરાતમાં આવ્યા ને અહીં દાઢી રાખે ને એકાદો પાણાને સિંદર સોંપડીને ઝૂંપડું કરીને અહીં બહુ માનવા મળે કે મોટા માતમાં આવ્યા છે. ત્યાં ઓલા પોલીસ વાહે ગોતતી હોય કે ગયો ક્યાં કહો, અહીં સાધુ થઈને બેસી ગયો હોય, પૂજાતો હોય કહો. આવું છે બધું. જયદેવ એને ઓળખી લીધા છે, પણ આ તો ક્ષમાની મૂર્તિ છે. તત્કાળ તેને ઓળખી બહુ બહુ કરાવે છે સેવ, ત્યારે ચોરટે પણ જાણ્યું આ તો ખરો ખૂની જયદેવ. ઓળખી લીધા છતાં એને શત્રુપણું નથી, એને કે અનાજ અપાવે છે, સારી રીતે એની સેવા કરે છે. ચોરને ખબર પડી ગઈ આ તો એલો ખરો ખૂની જયદેવ છે. આવ્યા અરીના હાથમાં હવે ઉગ્રાની આશા સહી, જોઈ અપરાધ આપણો માર્યા વિના એ મૂકે નહીં. આજ તો શત્રુના હાથમાં આવી ગયા, ચોરટા કહે છે કે આજ તો આપણને મૂકે નહીં. ઓ ભાઈ, એક ચોર કે ભાઈ વાંધો નહીં, આ તો શું છે, આપણને કઈ ઓળખે નહીં, સાધુના વેશમાં ઓળખતા છે. હવે દવા વટાઈ ગયેલી હોય ને ઓળખાય નહીં, આખા ગાંગડા હોય ખબર પડે કે આનો ગાંગડો છે, આનું મૂળ્યું છે. પણ વાટીને ભૂકો કરી નાખ્યો પછી દવા ઓળખાય ભાઈ, એમ ચોરા સાધુ બની ગયા છે. એ કે આપણને નહીં ઓળખે, મજા કરો ને. બોલો કે ના ઓળખી જાય તો ઘાણીએ ગાલીને તેલ કાઢી નાખશે, આ તો રાજાનો ચેલો છે, રાજા એનો શિષ્ય, આ એના ગુરુ છે, માર્યા વિના નહીં મૂકે. પણ જયદેવને તો એ જાતનું કાંઈ હતું નહીં. પાપીને પાપ પોતા તણા આવ્યા નજરે, તે નિર્ધાર કહો ભાઈ કેમ કરશું, એમ ચિંતવે છે ચોર ચાર. આજ પાપીને પોતાના પાપ આમ નજર સામે દેખાય છે. એ જયદેવના હાથ પગ કાપતા હોય, એની દ્રવ્ય લૂંટી લીધું, આજ એને નજરે નજર બધી રીલ ચડી છે, કેમ કરશું. ચોથો કે ભાગી જ જાય તો જ ઉગરશું, નકર આમાંથી ઉગર્યાનો ઉપાય નથી. એ સદાવતની લાઈનમાં ઊભા હતા ને, પણ ત્યાંથી હટકીને ચારે ભાગી ગયા. પછી ચારે ચાલવાનું, પછી ચોરે ચાલવાનું કર્યું, ત્યારે આપવા અપાયવા ઘઉંના ગાડા ભરી, આગળ જઈ ક્યાંક ઉતર્યા ગાડાવાળાને વાત. ઓલા ભાગી ગયા ને એટલે જયદેવ એટલા બધા દયાળુ, એની પાછળ ઘઉંના ગાડા ભરી ભરીને મોકલા, જાઓ ઓલા ચાર જણા વયા ગયા છે ને સાધુના રૂપ, એ જ્યાં ભેગા થાય ને ત્યાં આપી દેજો આ અનાજ, ગાડા ભરી ભરીને વાહે મોકલ્યું. કેટલી ક્ષમા, વિચાર તો કરો. પોતાથી જે કરવું એમ થાય એમ છે, છતાંય ચોરને જાવા દીધા છે, હે પોતાના હાથ પગ કાપી નાખ્યા છે, એનું એને દુઃખ નથી, એનો કોઈ વર્તો નથી. પછી આ ગાડાવાળાને ઓલા ભેગા થયા ને એણે કીધું કે ભાઈ જયદેવે તમારા માટે આટલું અનાજ મોકલું છે, તમે લેતા જાઓ, તમે સાધુ વયા કેમ ગયા. ત્યારે આવડાય તો હજી મારા બેટા નીચ કર્મ કરતા હોય ને, કેટલા નીચા ઉતરી જાય કઈ નક્કી જ ન હોય. હા, પેલા ખેડૂત લોકો ગાડા લઈને ગયા, એને શું કહીશ, એ કે જયદેવ જાતનો જાપડો રાજાના ગુનામાં આવ્યો હતો, અમને સોંપ્યો હતો મારવાને, ત્યારે અમે મેલો એને જીવ. તો એ તે જાતનો જાપડો, નીચ જાતિનો ભંગી માણસ. એકવાર રાજાના ગુનામાં બહુ આવી ગયેલો, અમને તો હાવ જીવથી મારી નાખવાની રાજાએ વાત કરી હતી, પણ અમે એને જીવતો મૂક્યો છે, એના ઉપકારથી આ ગાડા ભરીને મોકલાવ્યા છે. અમારથી બીયો કોળી રાજાને જો પાછો કહી દે ને તો મારી જાતનું ખુલ્લું થઈ જાય. આવી વાત કરીને ત્યાં તો પૃથ્વી ન સહન કરી શકી, પૃથ્વી ફાટી અને ચારે ચોર હમાઈ ગયા. ગાડાવાળા પાછા આવ્યા ઘઉંના ગાડા ભરીને, કે ભારે કરી, એણે આવીને જયદેવને વાત કરી કે આવું છું ઋષિ મહારાજ, એ તે ગુણે આપ્યા ઘઉંના ગાડલા વળી બીનો, પણ મનમાં સહી જાણ્યો એમ મારી જાતનું રખે રાજાને આપે કહી, એમ કહેતા ફાટી અવની પહોંચા ચોર ચારે પાતાળ, ગાડા વાળી ઘેર લાવ્યા કહ્યું વૃતાંત થયું તેહ કાળ. ત્યારે જયદેવે ઘસ્યા કર ચરણને થયા સાજા, તે સમયે સોય
જો વિચારી જન્મને એવા ક્ષમાવાન કોણ હોય. પેલા ખેડૂત લોકો આવીને વાત કરીને જયદેવને કે મહારાજ આવું થયું, ત્યારે જયદેવને બહુ દુઃખ થયું, એને કરચરણ હતા ને ઠૂઠાઈ ગયા, એને બહુ દુઃખ થયું, એટલે કરચરણ ઘસતાની સાથે હતા એવાને હાથ પગ થઈ ગયા. કહો ભગવાને કૃપા કરી, કપાઈ ગયેલા હાથ પગ પાછા હાજા થઈ ગયા. કોઈ કેટલી એની ક્ષમા હશે, કેવા ભગત હશે. સ્વામી કે જુઓ વિચારી જન્મને એવા ક્ષમાવાન કોણ હોય. સાચા જન તેને જાણીએ, ખરી ક્ષમા રાખે મનમાં, નિષ્કુળાનંદના નાથને એથી વાલું નથી બીજું કાંઈ. નિષ્કુળાનંદના નાથને એથી વાલું બીજું નથી કાંઈ. સાચા જન તો એને કહેવાય કે ખરી ક્ષમા રાખે, ઉપકાર કરનારા ઉપરે ઉપકાર કરે. કહો આ જયદેવ કેટલી ક્ષમાવાળા કહેવાય. એને ખબર પડી ગઈ હતી કે આ ચોર લોકો છે, મારા હાથ પગ કાપ્યા, છતાંય વયા ગયા વાહેથી ઘઉંના ગાડા ભરી ભરીને મોકલ્યા છે, છતાંય ઓલું કેવું ઓલા કેવું બોલ્યા, કલંક કેટલું મોટું આપ્યું, જ્યારે પૃથ્વી સહન ન કરી શકી, મરી ગયા, પૃથ્વીમાં હમાઈ ગયા. માટે ખોટું કલંક કોઈને દેવું નહીં ક્યારેય જીવનમાં. ખોટું કલંક કોઈ ઉપર તમે મૂકો ને એનું પાપ બહુ છે. ઘણા તો જાણ્યા જોયા વિનાના કોઈક વાત કરે ને સાંભળીને તમારે એ વાવલવા જ માંડે. માણસની એક એ બહુ નબળાઈ છે કે કોઈના દુર્ગુણ સાંભળે ને એટલે માની જ લે, સદગુણ કોઈ કહે ને તો એ બહુ ન માન્યામાં આવે. તમને કોઈ એમ કે ફલાણા ભગતને ભગવાને દર્શન દીધા તો તમને માયનામ નહીં આવે, દેતા હશે, અમને ખબર છે ભગત કેવો છે. પણ એમ કીધું કે ફલાણા ભગતે આ રીતે ચોરનું કર્મ કર્યું, વ્યભિચાર કર્યો, આ તો કંઈ કરે એવો જ છે, મને ખબર જ છે. બોલો, આ એક જીવની નબળાઈ છે કે સારું કવિ ગ્રહણ કરી શકતા નથી. મોળું હોય ને તરત પકડી લે, માની લે ખોટું હોય તોય. માટે આ વાતો વિચારજો. ભગવાનના ભગત થયા એટલે ક્ષમા રાખજો, કોઈને માથે ખોટું કલંક ન દેવું, થાય તો બીજાની સહાય કરવી, તો ભગવાનને બહુ એ વાલા થઈ જાય, એનાથી ભગવાન બહુ રાજી થાય છે. હવે એક પદ આવે છે, ક્ષમાવંત સંત અત્યંત સુખ ભોગવે, પામે દુઃખ ક્ષમાની ખોટવાળા, સોનું રૂપું જેમ સહે ઘણા ઘાવને રે, જોઈએ કાચને વળી રખવાળા, ક્ષમાવંત સંત અત્યંત સુખ ભોગવે. ક્ષમાવંત સંત આ જયદેવ જેવા હોય ને ભાઈ, તમે ધોળા કપડામાં પણ આવા સાધુ હોય કહો, ખાલી ભગવામાં હોય એવું નહીં, બધામાં હોય. જયદેવ ક્યાં સાધુ હતા કહો, પણ સાધુ માં એવા ગુણ ન હોય એવા ક્ષમાના ગુણ આ જયદેવમાં હતા. પામે દુઃખ ક્ષમાની ખોટવાળા કહે છે, ક્ષમા નથી માણસ ક્ષણે ક્ષણે દુઃખ પામતો હોય છે. સ્વાનું રૂપું છે ને એ બહુ ઘા સહન કરે છે, અગ્નિની ભઠ્ઠીમાં નાખે તો બધું સહન કરે છે, ત્યારે એની કિંમત થાય છે. એમ ક્ષમાવાળા ભગતની કિંમત થાય છે. કાચના કાંઈક રમકડા હોય કે કાચનું કાંઈ હોય ને તો એને રખવાળ કરવી પડે છે, એ જો પડી જાય હાથમાંથી તો ભૂકે ભૂકો થઈ જાય. રૂપા સોનાના ભૂષણ સહુ પહેરી ફરે, તે તો અંગો અંગમાં શોભા આપે રે, કાચ ભાંગે તો કામ ન આવે, કામ આવે નહીં રે કટકા કોઈનું તન ભાંગે તન કાપે ક્ષમાવાંત ક્ષમાવંત સંત અત્યંત સુખ ભોગવે સોના રૂપાના ઘરેણા બનાવે તો હવ પહેરીને ફરે અંગોઅંગની શોભા આપે પણ કાચનું કાંઈ ઘરેણું હોય કે વાસણ હોય કે કોઈ પણ વસ્તુ હોય એ જો ફૂટી જાય તો એને પછી વાળી છોલીને હરખું ભેગું કરીને એક જગ્યાએ હરખું નાખી દેવું પડે જો એ પડ્યું રહે તો કોકના પગ ફાડે એમ દેહાભિમાની છે જેની પાસે ક્ષમા નથી જે દોષિત છે એ બીજાને સુખી કરતા કરી શકતા નથી એ કાચ જેવા છે કે બીજાને વાગે બીજાને દુઃખી કરે પણ સોના રૂપા જેવા જે ક્ષમાવંત સંત છે હરિભગત છે એ બધાને સુખ આપે છે સર્પ સિંહ સ્વભાવવાળા સંત શિયા જેની પાસે જાતા પગ પડે પાછા અતિ અખતર નર નરસા ઘણારે તેને કહેવું પડે તમે સંત સાચા જો સર્પ અને સિંહના સ્વભાવવાળા સ્વામી કે આવા સાધુ ન કહેવાય એને સાધુ કેમ કહેવા કે જેનો સ્વભાવ સર્પ અને સિંહ જેવો છે વધતા એવા ન થાય ભાઈ હા આખી જિંદગી તમે હરપને દૂધ પાઈને મોટો કરો પણ એક દી તમને જ કીડાવી ના રે નહીં કહો એનો સ્વભાવ જ કરડવાનો છે એને થોડી ખબર પડશે કે આ મને પાળીને એને પોષણ કરીને મોટો કર્યો મારે આને ન કરડાય એમાં સર્પ અને સિંહ સ્વભાવવાળા હોય ને માણસો એ જેણે ઉપકાર કર્યો એને દુઃખ આપે એની પાસે કોઈ જાય નહીં હો પછી એની પાસે જાતા પગ પાછા આઠે પણ એને કહેવું પડે કે ભાઈ તમે સંત સાચા છો હા એવા હોય ને ઉદ્ધત એ લોકોને પરાયણે કહેવું પડતું હોય છે હોય નહીં પણ કહેવું પડે છે માટે એવા ન થવું ખરેખરા ભગત થઈ ખરેખરા સાધુ થઈ તો એવા ભક્ત ભગવાનને મન બહુ આલાશે એ જેવી કેવી દેવી નંદવાણા તણી રૂઠે ત્રુઠે આપે સંતાપ સરખો નિષ્કુળાનંદ કહે નવ થાય ઓરતો રે જો પહેલા વહેલાના પગ પરખો નંદવાણાની દેવી જેવા કહેવાય નંદવાણાની દેવી એવી હતી રીજે તો ખ થાય એટલે રીજે તો ધાધર થાય ને ખીજે તો ખ થાય કયું સારું ક્રોધ કરે તો ખ થાય રીજે ધાધર થાય કહો બે વાતે દુઃખ છે એમ નંદવાણાની દેવી જેવા ઘણા હોય છે એ રૂઠે તૂઠે તો એ સંતાપ જ આપે દુઃખ જ આપે નિષ્કુળાનંદ સ્વામી કે એવાને જોઈ લેવા ઓળખી લેવા નહીં તો ઓર તો થાય કે અહીંયા ક્યાં ભરાઈ પીડ્યા આપણે ખોટામાં હે પણ એના પગ પહેલાં પઠ્ઠી લેવા એનું વર્તન જોઈ લેવું પછી એની પાસે જવું નહીં તો દૂરથી જાય સ્વામણ કરવા કે બહુ હારા છો તમે નજીક ન જવું નકર નંદવાણાની દેવી જેવું થાય એ ખીજાય તો ખ થાય રીજે તો ધાધર થાય કરવું શું પછી કહો માટે પહેલાં વહેલાં એના આચરણ જોઈ અને છેટે રહેવું ક્ષમાવંત સંત અત્યંત સુખ ભોગવે પામે ક્ષમાની ખોટવાળા દુઃખ પામે ક્ષમાની ખોટવાળા કહો થોડી થોડી વાત કહી રાય ઋષિની કથીજી જેમ છે તેમ તે કહેવાની નથીજી વિસ્તારે વાત સુણજો પુરાણથી જી એ જેવા થયા અનેક એક એકથી અધિક જી લો સ્વામી કે થોડી થોડી આ ગ્રંથમાં બધા ઋષિ અને રાજાઓની વાત કરી છે જેમ છે એમ કહેવાની નથી પુરાણોમાં બધે બહુ વિસ્તારથી આ કથાઓ લખાણેલી છે સ્વામીએ તો જેટલો સાર હતો ને જેટલી જરૂર હતી એટલી જ વાતો કરી છે બાકી તમારે મોટી વાર્તાઓ સાંભળવી હોય તો પુરાણમાંથી સાંભળી લેજો એમ સ્વામી કહે છે મેં તો થોડી થોડીક લખી છે એક એકથી અધિક એવા ભગત થયા છે કે જેણે ભગવાનને રાજી કર્યા છે એક એકથી અધિક થયા કઈક ઋષિ કઈક રાજન તે પ્રસિદ્ધ છે પુરાણમાં એ સહુ માનજો જનમન કઠણ કસણી સહી શરીરે કાઢો મેલ માયેલો માયા તણો ત્રણ ગુણ પંચ વિષય વાસના કર્યો ત્યાગ તેનો તને મને ઘણો એક એક થી અધિક થયા છે કઈક રાજાઓ કઈક ઋષિઓ પ્રસિદ્ધ એની કથાઓ પુરાણોમાં પડી સ્વામી કે કઠણ કસણી સહી શરીરમાં અને માયલો મેલ માયાનો જે છે ને કાઢી નાખ્યો છે હા હવે વાત સ્વામી બહુ કઠણ લખે છે માયાનો મેલ અનાદિકાળથી આ જીવમાં ગરી ગયો છે ને એ કાઢવા માટે ભગવાનના ભક્તો એવા મીંડ્યા હતા કાઢી નાખ્યો માયાનો મેલ ત્રણ ગુણ પંચ વિષયોની આસક્તિ દેહાભિમાન કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ માન ઈર્ષ્યા દમ કપટ આ બધા દોષોને ખોળી ખોળીને કાઢ્યા અખંડ વર્તે નિત્ય અંતરે બાહ્ય દ્રષ્ટિને સમેટી વળી જેમ વર્ષે જળ ચળ પર પણ નીચી ભૂમિએ આવે ઢળી ભગવાનના ભક્તોએ અખંડ અંતરવૃત્તિ કરી છે બાહ્ય દ્રષ્ટિને સમેટી લીધી છે દ્રષ્ટિ આપણી બહુ લાંબી છે મહારાજ કે કાશી સુધી વૃત્તિ લાંબી હોય તો વડતા જેટલામાં લાવીને વડતા જેટલી લાંબી હોય તો ગઢડા જેટલામાં લાવી ગઢડા જેટલી લાંબી હોય તો દાદાના દરબાર સુધી લાવીને દરબારમાં લાંબી હોય તો પછી અંતરદ્રષ્ટિ કરીને આત્મામાં એ વૃત્તિને સ્થિર કરવી આપણી વૃત્તિ બધી ડોળાઈ ગઈ છે દેશ વિદેશમાં જ્યાં ત્યાં બધી વૃત્તિ બધી હકેલી ભગવાન ભજે જ્યારે મેળ પડે એવું છે ભાઈ જેમ વરસાદ પર્વત ઉપર વરસે ને તો ન્યા પાણી ન ભરાય એ તો નીચી ભૂમિ હોય ખાડા હોય ન્યા જળ આવીને રહે છે તેમ વૃત્તિઓ સર્વે વળી મળી આવી તે અંતરમાય પછી મૂર્તિ મેલી મહારાજની જાય ન આવે ક્યાંય વૃત્તિ હમેટી હોય ને હકેલ લીધી હોય પછી એની વૃત્તિઓ અંતરવૃત્તિ થઈ જાય છે પછી એ મહારાજની મૂર્તિને મૂકીને એની વૃત્તિ કોઈ વિષયમાં કે કોઈ પદાર્થમાં તણાતી નથી કહો માલ મળ્યો મોટો ઘણો ઘરમાં તેનો અમલનો આનંદ રહે મેલી ચંદન મલ્યા ગરુ વળી વેઠે કોયલા કોણ વહે આવો મોટો માલ મળ્યો જેના ઘરમાં એનો એને કેટલો આનંદ હોય હે તમારા ઘરમાં 10 અબજ રૂપિયા પીડ્યા હોય તો ગમે એવો કાળ પડે તો તમને ચિંતા રહી હે કે ભાઈ એટલા બધા રૂપિયા આપણી પાસે પીડ્યા ભલે ને બધું ઊંધું વળી જતું તો આપણને કાંઈ થાય એમ ભગવાનના ભગતને ભગવાન મળ્યા ને એ મોટો માલ મળ્યો છે આહા એના અમલમાં એનો આનંદ હોય છે કે ઘરમાં એટલો બધો મોટો માલ પીડ્યો છે પછી એને ચિંતા શું હોય કહો સ્વામી કે પણ મેલી ચંદન મલ્યાગરુ આ મલ્યાગર ચંદન મળ્યું હોય ને એની પછી એનો ત્યાગ કરીને પછી કોઈ કોલસા ઉપાડે કાળા તો એ દુઃખી થાય કોલસો ઠરેલો હોય તો કાળા કરે ધગધગતો હોય તો બાળે બે રીતે દુઃખ આપે કહો કોયલાના તમે પોટલા ઉપાડીને જાઓ ભૂખ લાગે તો કંઈ ખવાય સ્વામી કે કાચ કોયલાના પોટલા ઉપાડો પણ એમાં દુઃખ જ છે એમ પંચ વિષયના સુખ ભોગવો ને એમાં ક્યાંય સુખ છે જ નહીં દુઃખ જ છે એમાં આ જગતમાં બધા પદાર્થો છે ને કાચ ને કોયલા જેવા છે એનાથી ભૂખે ન ભાંગે ને કંઈ સુખે ન થાય માટે એનો ત્યાગ કરવો એવા સુખ સંસારના જાણો કુચ કોયલા સમાન કાળ પાપે ખંજોળી સંતાપે વળી નાપે સુખ નિદાન સંસારના તમામ સુખ કુચ એટલે ઓલું ન આવે ભકું ખાજવણી એ અડી ગયો હોય તમારે બધે ખંજવાળે ઉપડે કહો ઘણા ઘણાને હેરાન કરતા હોય તો ઘણા લોકો ઓલી ખાજવણી આવતી અડાડી દે જરાક એટલે પછી એક જગ્યાએ ખંજોળે ત્યાંથી બીજે અડે ત્રીજે અડે આખા શરીરે તમારે ખંજવાળ ઉપડે. સંસારના સુખ એવા છે ખંજવાળ ઉપડાવી દે. હા, અને કોયલા જેવા છે કાળા કીરા વિના રહે નહીં. માટે સંસારના સુખમાંથી પ્રીતિ તોડીને ભગવાનની મૂર્તિમાં સુખ માનો. મહારાજ કેવા મોટા મળ્યા છે, એનો આનંદ, એનો અમલ, એનો કેફ રાખવો કહો. એવા સુખને અભાગ્યા રાત દિવસ રૂવે છે રહ્યા, પણ વાત નથી વિચારતા જે ઠાલે હાથે કઈક ગયા. અભાગ્ય જીવ છે ને, રાત દિવસ આ સંસારના સુખમાં જ રેચા પચા રહે છે. એના માટે રોયા કરે છે, રોયા કરે એટલે હાય હોય કર્યા કરે. ક્યારે સંસારના બધા સુખમાં, ક્યારે બંગલાવાળા થઈ જાય ને, ક્યારે ગાડીઓવાળા થઈ જાય ને, ક્યારે પૈસાવાળા થઈ જાય, અબજોપતિ થઈ જાય. પણ સ્વામી કે અભાગ્ય વિચારતા નથી કે કઈક ઠાલે હાથે વહી ગયા, કોઈ હારે કઈ લઈ ગયું નથી. માટે વિચાર તો કરો. આ લોકમાં ઠાકોરજી આપણને મોકલ્યા છે તો આ બધું ભેગું કરવા મોકલ્યા છે? લા ભાઈ, મોક્ષ માટે આ મનુષ્ય જન્મ આપ્યો છે. વિષય ભોગ માટે નહીં, ફેલ માટે નહીં, ફેશન માટે નહીં, વેસન માટે નહીં. મનુષ્ય દેહ કરીને તો ભગવાન મેળવી શકાય છે વાલા ભક્તો, તો એ કામ કરવું જોઈએ. બાકી તો બધું બધાને દર વખતે મળે જ છે. કઈક વાર આપણે ઇન્દ્ર પદવીને પામી ગયા છીએ, કઈક વાર બ્રહ્મા થઈ આવ્યા છીએ, બોલો, કઈક વાર દેવતાઓ, કઈક વાર મોટા ચક્રવર્તી રાજા, બધા ઠાલે થઈ ગયા છે. કાળે બધાને ઠપાટ માર દીધી છે, કોઈ વિચારતા નથી. ને સ્વામી કે અભાગ્ય આવા સુખને રાત દિવસ ઈચ્છે છે. માટે ભગવાનના ભક્તોએ ભગવાનમાં સુખ માની અને એમાં કંઈક લગ્ની લગાડવી. પંચ વિષયની લગ્ની ટાળો. મહાદુખે જે સુખ મળે તે પણ ટળી વળી જાય, એવા સુખને અગ્ન જન્વીન કહો ભાઈ કોણ ચહાય. કેટલી મહેનત સંસારમાં તમે કરો તો થોડું ઘણું સુખ મળે, વળી પાછું ટળી જાય મળ્યા પછી કહો. હવે આવા સુખને અજ્ઞાની માણસ સેવા સ્વામી કે કોણ ઈચ્છે કહો. અજ્ઞાની હોય ઈચ્છે એમ આગળ રાય ઋષિએ સમજીને કીધો છે ત્યાગ. નિષ્કુળાનંદ કહે નર ભાગીને નથી ઉપજતો વૈરાગ. નિષ્કુળાનંદ કહે નર ભાગીને નથી ઉપજતો વૈરાગ. વૈરાગ ઉપજાવીના પંચ વિષયનો ત્યાગ થાય નહીં ભાઈ. માટે આગળ આવા અનેક રાજાઓ ઋષિઓ થઈ ગયા છે, એણે ત્યાગ કર્યો છે, ક્ષમા રાખી છે, એણે બહુ ધીરજ રાખી અને ભગવાન છોડ્યા નથી. માટે આ કથામાંથી આપણે પણ જીવનમાં કાંઈ સુખ આવી જાય કે કાંઈ દુઃખ આવી જાય પણ ભગવાન મૂકવા નહીં, ભગવાનનો આશરો મૂકવો નહીં, દ્રઢતા રાખીને ભગવાનને માર્ગે આગળ ધપે જવું. સ્વામી કે અભાગ્ય નરસે અને વૈરાગ થતો નથી, સભાગી માણસોને વૈરાગ થાય છે કહો. જો વૈરાગ ન થાય તો આપણે ભાગ્યહીન છીએ. માટે વિષયમાં ન બંધાય એટલો વૈરાગ તો ઠાકોરજીને કંઈ આપજો. હા, અમને તમારા સિવાય ક્યાંય બંધન ન થાય એ દયાળુ ઠાકોરજી એટલું તો કરજો. અમે તમારા થયા છીએ તો તમારી પાસે એટલું માગ્ય છે મહારાજ, અમને તમારા સિવાય ક્યાંય હેત ન થાય ને તમારા સિવાય ક્યાંય બંધન ન થાય એવું ભગવાનને આપણે કહીએ અને માંગણી કરીએ તો ભગવાન તો બહુ દયાળુ છે તો આપે છે.